તારીખ 16/11/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં બોલ નંબર 63 થી 66 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54.
અને ચારિત્ર મોહનો દોષ કોઈ જ્ઞાનીમાં હોવાનો ક્યારેક સંભવ પણ છે, સ્થાનની મર્યાદામાં આવતો હોવાથી. રૂઢિગત રીતે એ વાત એવી છે કે જો ન્યાય નીતિનો દોષ કરે તો એ સજ્જનતામાં ન ગણાય, અન્યાયથી ધર્મ ધન ઉપાર્જન કરે તો એને સજ્જનતા વિરુદ્ધ ગણવામાં આવે. તો સજ્જન માણસ હોય તો પણ એ ન્યાય નીતિ તો સાચવે, તો જ્ઞાને તો સાચવે જ નહીં. આમ કેટલીક જે રૂઢિગત વાતો છે એને રૂઢિગતપણે લોકની અંદર એટલી કિંમત આપી દીધેલી હોય કે મોક્ષ માર્ગની વસ્તુ વ્યવસ્થામાં એનું ક્યાં સ્થાન છે એની કઈ લોકરિવાજમાં ખબર નથી હોતી. હવે જો યથાર્થ જવાબ દઈએ તો એવો જવાબ દેવો પડે કે ભાઈ સંભવ છે જ્ઞાનીને પણ ન્યાય નીતિ ચૂકી જાય છે. તો સામાન્ય માણસને જ્ઞાનીની શ્રદ્ધા ન રહીએ તો જ્ઞાનીની શ્રદ્ધા જ ન રહીએ. અન્યાય કરે, અન્યાયથી ધન કમાઈને કઈ જ્ઞાની હોય એ વાતને આપતી પણ યોગ્ય નથી. એવું જ છે આ રાત્રિ ભોજનમાં. એવું જ દરેક સંપ્રદાયમાં અમુક કઈક ને કઈક હોય છે, જેમ કે મુસલમાનો વ્યાજ નથી ખાતા, પછી શ્વેતાંબર ની અંદર વાસી અનાજ ન ખાય, વાસી રસોઈ ન ખાય, દિગંબર તર કરે છે તમે ખાખરા બહુ ખાય છે, હાલો ઘણા દિવસ ના ખાય છે. એટલા લોકો કહું કે ભાઈ શ્વેતાંબર તો બટેટા અડે નહીં, દિગંબરમાં તો ઘણા બટેટા ખાતા સામાન્ય ગણાય છે, રૂઢિગત રૂપે સામાન્ય ગણાય છે, સ્થાનક વસીમાં છે, સાધુ વરી લે, સાધુ વસીમાં તો સાધુ પણ વરી લે, બટેટા શાક વરાવે તો લઈ ખાઈ લે. શ્વેતાંબરમાં તો કંદમૂળ માટે બહુ જ ગણાય, દિગંબરમાં રીંગણા માટે બહુ ગણાય છે, બટેટા કરતા રીંગણાનું વજન વધારે છે, બટેટા ખાય પણ રીંગણા ન ખાય. ઘણા માણસો એવા છે બટેટા એને ખવાય પણ રીંગણા ન ખવાય, એમ છે રૂઢિ થઈ જાય છે, એને લોક રૂઢિ કહેવાય છે. અને લૌકિક રીતે એની કિંમત જ્યાં અંકાઈ ગઈ હોય ત્યાં જેથી વિરુદ્ધ ઉદ્દેશ ન કરવો જોઈએ. પણ મોક્ષ માર્ગમાં એનું કેટલું સ્થાન છે એ જ્ઞાનીના ખ્યાલમાં હોય છે, પણ ઉપયોગ ન કરે. અને રાત્રે ભોજન છે એ પંચમૃત સ્થાનનો વિષય છે, પણ મુમુક્ષુએ પણ રાત્રે ભોજન ન કરવું જોઈએ, જ્ઞાનીએ તો નહીં મુમુક્ષુએ પણ ન કરવું જોઈએ, ઉપદેશન કરવાનું. તો મુમુક્ષુતાને જ્ઞાનીપણાનું પાપ ન કરે, માપ ન નીકળે. એમ આયા ન્યાય નીતિનું એવું છે, લોકની અંદર ન્યાય નીતિની એટલી બધી કિંમત છે કે ચોથા ગુણ સ્થાને દોષ હોય તો એનો ઉપદેશ ન કરાય, કે જ્ઞાનીને વાંધો નહીં. તો એટલે જવાબ આપ્યો છે કે જ્ઞાને પણ ન્યાય નીતિથી ભલે ધનાદિની પ્રવૃત્તિ કરે એમ ન છે. જ્ઞાનીની વાત તમે વિચારો છો પણ એને પર્યાયનું કરતું તો ક્યાં છે બીજો જવાબ દીધો, ન્યાય નીતિ વાળો જવાબ જ નથી દીધો, બીજો જ જવાબ દીધો, એને પર્યાયનું કરતું તો નથી, પછી શું છે? જે પર્યાય આવવા વાળી યોગ્યતા અનુસાર આવી જાય એમાં બધું આવી ગયું, કે ચોથા ગુણ સ્થાને યોગ્યતા હોય એ પર્યાય આવી જાય ખરી, છતાં એમ ન કીધું કે ભલે અન્યાયથી પણ ધન કમાય એવું ન કીધું. તથા ગુણ સ્થાને ગમે એવી પર્યાય ના આવે, યોગ્યતા અનુસાર એટલે કઈ દેવગુરુ શાસ્ત્ર ને વિરાજ ના કરે એવી પર્યાય ના આવે. ચોથા ગુણ સ્થાને ધર્મ ના સિદ્ધાંતો વિરુદ્ધ પ્રરૂપ ના કરે એવી પર્યાય નો આવે. અથવા વસ્તુ સૌથી વિપરીત વાત કરે એવી પર્યાય નો આવે. શ્રદ્ધાનો દોષ થાય એવી પર્યાય ના આવે. અને ચારિત્ર માં અનંતાનું મંદિર નો દોષ થાય એવી પર્યાય નો આવે. જે પર્યાય આવવા વાળી હોય તે યોગ્યતા અનુસાર આવે. યોગ્યતામાં નિયમ છે કે શ્રદ્ધા અને ચારિત્ર નો ગુણસ્થાન બાદ નો દોષ ની પર્યાય ના આવે. શંકા કરે છે ને એમ. રામચંદ્રજી ને સીતાના ત્યાગ નો દ્રષ્ટાંત છે. એવો યુધિષ્ઠિર નો શંકા કરે છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન એ ત્રણ તો તદભવ પક્ષગામી છે, ચરમ શરીરી જીવો છે. અને જુગારીમાં જુગાર તો સપ્તવ્યસનમાં આવે. જુગારીમાં નહીં, પત્નીને દાવમાં મૂકે એવો જુગાર કોઈ રમે? પૈસા હારે માણસ રાજ હારે, પત્ની હારે એટલું બધું જુગારીમાં? જુગારીમાં પણ આટલું બધું જુગારીમાં એમ કે શંકા કરે છે. જુગાર અને જુગાર નું વ્યસન બે જુદી વાત છે. સપ્તો વ્યસન માં વ્યસન ના દોષ ની વાત છે. જુગાર રમવું એક વાત છે અને એનું વ્યસન થવું બીજી વાત છે. પછી વ્યસન હોય તો વારંવાર જુગાર માની વૃત્તિ આવ્યા કરે. અને અહીંયા એને ચેલેન્જ મારી હતી, જાઓ તમે ચોપાટ રૂમમાં. પછી એમાં ચર્ચા ચર્ચી થઈ ગઈ છે. એમ આપણે મૂછામણીમાં કેમ ચર્ચા ચર્ચી થાય છે? એમની ચર્ચા ચર્ચીમાં આવ્યા હતા. એ કોઈ વ્યસન નહોતું એમ, પણ એ દોષની સ્થાપના ન કરાય. ઉદ્દેશક તરીકે એ દોષની સ્થાપના ન કરાય. એટલે ગુરુ ગુરુ જવાબ દીધો છે કે જે પર્યાય આવવા વાળી હોય તે યોગ્યતા અનુસાર આવી જાય છે. પણ એના ઉપર જ્ઞાનીનું લક્ષ નથી. જ્ઞાનીનું લક્ષ તો પોતાના જ્ઞાન સ્વરૂપ ઉપર છે. એ સિદ્ધાંત થાય છે. આમ તો મુમુક્ષુની ભૂમિકામાં એવો વિકલ્પ આવે પછી જ્ઞાની થાય. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ જીવને હિંસા કે પ્રતિકૂળતા મારાથી મન વચન કાયાથી કરવું કરાવવું અનુમોદવાથી ન થાવ. આટલી બધી પૂર્ણ તો એને મુમુક્ષુની ભૂમિકામાં આવે પછી જ્ઞાન દશા આવે. અને વળી જ્ઞાની થાય ત્યારે યુદ્ધ કરે અને પંચેન્દ્રિય મનુષ્યનો વધ થઈ જાય. એની અંદર શું થાય? રામ ને રાવણ ની લડાઈ થી એમાં કેટલા માણસો મર્યા હશે? પાર્વતી ના માણસો મરી ગયા. હજારો માણસો નો ખુદ બોલાઈ જાય. કઈ પંચેન્દ્ર ની ઈચ્છા થઈ કે નથી? ક્યાં મેળ મેળવી છે? ધર્મ ને ધર્મ ના સ્વરૂપે અને જે તે ભૂમિકાના કસાયને એના સ્વરૂપે સમજ્યા વિના આ બધા પ્રશ્નો એવા ઉભા થાય કે માણસને ધર્મ ઉપરની શ્રદ્ધા ઉડી જાય. એટલે પુસ્તકમાં જે પત્તો ખાય એવું નથી, શાસ્ત્ર વાંચવાથી પત્તો ખાય એવું નથી. કેમ કે શંકાના સ્થાન કેટલાય નીકળશે. આવા કોની પણ સમાધાન કરવા જશે જ્ઞાની વગર? જ્ઞાની જેને સમાધાન કરાવી શકે. ભાઈ, એ ગુણસ્થાનની મર્યાદાનો રાગ છે. કોઈ જીવને હોવાનો સંભવ છે પણ એની સ્થાપના કરવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે મિત્ર બીજા જીવોને તો દોષનો અભિપ્રાય છે તે બચાવ કરવામાં આવી જશે.
જુદું જ છે.
अंतर में एकत्व हुआ तो स्वतः परिणाम मर्यादित हो जाते हैं। अब ये मर्यादा रस में थी जाए अने सप्त व्यसन आदि ने मर्यादा थी जाए अथवा विराधना न थाय धर्म ने एनी मर्यादा थी जाए धर्म ने धर्मात्मा ने विराधना न थाय एनी मर्यादा थी जाए હવે એના ઉપર બહુ સારી વાત કરે છે કે મર્યાદિત થઈ જાય છે એ વાત જયારે આવે છે ત્યારે પર્યાય દ્રષ્ટિ વાળાને કઈ જોઈતું મળે છે મર્યાદિત થઈ ગઈ કે નહીં આવું થવું જ જોઈએ પર્યાય મર્યાદા આવવી જ જોઈએ એમ જે પર્યાય ઉપર વજન છે એ વજન વધારવાનો એને એક અવસર મળી જાય છે ત્યારે બહુ વિચિક્ષણતાથી એમણે એ વાતને નિષેધ કર્યો છે કે મર્યાદિત હી હોતા હૈ મર્યાદિત હી હોતા હૈ એસે કહેને છે કહેને વાલે કી દ્રષ્ટિ મેં એટલે પર્યાય દ્રષ્ટિ વાળાને તો પરિણામ કો મર્યાદામાં રખને કા હિ પ્રયત્ન રહેતા હૈ અર્થાત પરિણામ કો હિ એકત્વ બુદ્ધિપૂર્વક દેખતે રહેતા હૈ ઓર પરિણામ કે મર્યાદા કો દેખતે રહેને સે અપરિણામી કા જોર ઉસકો છૂટ જાતા હૈ બહુ સારી વાત એ કરી છે આ પદ્ધતિથી જેટલી જેટલી વાતો એમણે કરી છે એનો મુદ્દો બહુ સારો છે કે પરિણામની અંદર ગુણ પ્રગટે દોષ ઘટે અને તે એક પર્યાય અપેક્ષિત પ્રયોજન પણ છે તો પણ ભૂલે ચૂકે એના ઉપર વજન દેવાય ન જાય એ ધ્યાનમાં રાખવાનું છે અહીંયા લાલ બત્તી પ્રયોજન તો પર્યાય અપેક્ષિત જ હોય છે કેમ કે સંસાર પણ પર્યાયમાં અને મોક્ષ પણ પર્યાયમાં પણ પર્યાય આશ્રય પર્યાય સુધરતી નથી આ પર્યાયનું વિજ્ઞાન છે અથવા વસ્તુનું વિજ્ઞાન છે માટે જ્યાં જ્યાં એ ગુણ દોષની ચર્ચા આવે અને એ યથાર્થ વાત હોય તો પણ વજન ન લેવાઈ જાય એ મુમુક્ષુ જેવે લક્ષમાં રાખવાની વાત છે કેમ કે મુમુક્ષુને પર્યાય ઉપરનું વજન છે અને પર્યાય દ્રષ્ટિ છે અને એ છોડાવવાનું પ્રયોજન છે ત્યાં કોઈ ઉપદેશના વિષયમાં એવું નહીં બનવું જોઈએ ઉપદેશ બોધ સિદ્ધાંત બોધ અને ત્રીજો એ ઉપદેશ સિદ્ધાંતને સંધિમાં લાવનાર એવો એક ત્રીજો અધ્યાત્મ સિદ્ધાંત બોધ ઉપદેશ બોધની અંદર શું આમ કરવું જોઈએ આમ નહીં કરવું જોઈએ આ કર્તવ્ય છે આ અકર્તવ્ય એ વિષય આવશે અને તે બધો પર્યાય વિષય આવશે સિદ્ધાંત બોધની અંદર વસ્તુનું વિજ્ઞાનના સિદ્ધાંતો શું છે એ સિદ્ધાંત વિજ્ઞાનનો વિષય આવશે હવે એની સંધિ કેવી રીતે મેળવવી અને સ્વરૂપ આશ્રય કેવી રીતે કરવો એ અધ્યાત્મ સિદ્ધાંતનો જે બોધ છે એ સૌથી વધારે સૂક્ષ્મ અને ખાસ કોઈ સમજવા યોગ્ય રહસ્યભૂત વિષય હોય તો એ વિષય છે આ બે વાત તો જલ્દી જલ્દી સમજાય છે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ ઉપદેશ તો બહુ સહેલાઈથી સમજાય છે અને એ ઉપદેશ તો અનિયમિતમાં પણ છે એક વસ્તુનું વિજ્ઞાન જૈન દર્શન સિવાય ક્યાંય નથી કેમ કે અગુરુ લઘુવાદી અનેક ગુણો એવા છે કે જે કેવળ જ્ઞાન અનુસાર જેનું પ્રતિપાદન સંભવિત નથી અને વસ્તુની મર્યાદા પણ નક્કી ન થાય પર્યાયની મર્યાદા ગુણની મર્યાદા અને દ્રવ્યની મર્યાદા એ અગુરુ લઘુ ગુણ વિના તો મર્યાદિત થાય નહીં એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય એક પર્યાય બીજા પર્યાય રૂપે ન થાય એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય એટલે જૈન દર્શન સિવાય વસ્તુ વિજ્ઞાન નથી. ઉપદેશ બોધ બધાય માટે આસ્તિક દર્શન, પણ જે સૂક્ષ્મ વિષય છે અને જે અધ્યાત્મના સિદ્ધાંતનો વિષય છે એ વિષય બહુ મહત્વનો વિષય, એ બંને કરતા પણ મહત્વનો વિષય આ ત્રીજો વિષય છે. અને એ ત્રીજા વિષયને બહુ વિચક્ષણતાપૂર્વક આ કર્તાની અંદર ને એમના પત્રોની અંદર તરદૃષ્ટિ પ્રકાશમાં બહુ વિચક્ષણતાથી પ્રતિપાદન કરેલું છે. એ વિશે જરા અટપટો લાગે એવો છે. એ તો અટપટો એટલા માટે લાગે છે કે વિષય તો પ્રયોજન, તો પ્રયોજન વિષયક વાત તો પર્યાયનો સુધાર કરવાની છે, અને પર્યાયનો સુધાર કરવા છતાં પણ પર્યાય ઉપર જરાય વચન ન દેવું. આ શરતે પર્યાય સુધરે છે, આ શરત સિવાય પર્યાય સુધરવાની નથી, એ વાતને બહુ સારી રીતે એમણે પ્રતિપાદિત કરી છે. એ આ રીતે પ્રતિપાદિત કર્યું છે કે પર્યાયમાં લાભ તો થયો ને, તો તારું વજન કેમ ગયું? તારું અનાદિનું એકત્વ છે એ નહીં છૂટે. મોટી તકલીફ એ ઊભી થશે અહીંયા કે તારું જે એકત્વ તોડવું છે, એકત્વ પર્યાયનું મટાડવું છે, એ નહીં મટે. અને એ નહીં મટે ત્યાં સુધી સમ્યક પ્રકારે પર્યાયનો સુધાર થવાનું ચાલુ નહીં થાય. વાતો જ રીતે છે પર્યાયને સુધારવાની. એટલે દ્રષ્ટિ શું કામ કરે છે? પર્યાયના સુધારની વાતો સાથે રહેલી જે દ્રવ્ય દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિનું પ્રધાન પરિણમન કઈ કયા પ્રકારે વર્તે છે, મુખ્ય પરિણમન કયા પ્રકારે વર્તે છે, એ વાતનું અહીંયા પ્રદર્શન કર્યું છે. એ બહુ બહુ અને બહુ સુંદર થઈ રીતે એમના વચનોમાં એ વાત આવી છે. બહુ સુંદર થઈ ગઈ. શાસ્ત્રમાં ગોતવા જાવ તો જલ્દી મળે નહીં એવી વાતો, એવી રીતે એ વાતો આવી છે. એટલે સત્પુરુષ પોતે જ જીવંત જીનાગમ છે કહેવાય. એ જીવંત શાસ્ત્ર છે, પોતે જ જીવંત શાસ્ત્ર છે. કેમ કે ઓલા શાસ્ત્રમાં તો મર્યાદા છે, એ વાત લખેલી આવશે. લખાણમાં તો મર્યાદા છે, ભૂલવામાં એથી વધારે વાત બહાર આવે છે, અને ચેષ્ટામાં એથી વધારે વાત બહાર આવે છે. પોતે જીવંત શાસ્ત્ર છે, ત્યાંથી જે બોધ મળે એ શાસ્ત્ર માંથી મળે. એટલે મર્યાદાની વાત આવતા એ મર્યાદા ઉપર વજન જતા એની દૃષ્ટિ જે પર્યાય ઉપર છે એટલે એને મર્યાદાને દેખવાની જ પર્યાયનો પ્રયત્ન રહી જાય છે. દ્રષ્ટિ અનુસાર પુરુષાર્થ રહેશે, પ્રયત્ન રહેશે, એટલે કે પરિણામને જ એકત્વ પૂર્વક જોતો રહેશે, અને પરિણામની મર્યાદાને જોવાથી અપરિણામનું જોર એનું જે પ્રગટ કરવું જોઈએ, એ જોર પ્રગટ નહીં કરી શકે. અપરિણામી ઉપર આશ્રય કરવા માટે જે જોર આવવું જોઈએ એ જો તો પર્યાય ઉપર ચાલ્યું છે. ઇસલીએ કહેતે હૈ, તેથી કહેવાય છે કે પરિણામ હોને વાલા હૈ, રોગ હો જાતા હૈ. શું રહસ્ય કહ્યું મેં? પહેલું વાક્ય જે કહી દીધું ને ન્યાય નીતિની વાત આવી ત્યારે, કે પરિણામ તો યોગ્યતા અનુસાર થઈ જાય છે. પરિણામ તો હોને વાલા હો જાતા હૈ યોગ્યતા અનુસાર, એ કહેવાની પાછળ આટલો ઊંડો આશય છે કે પર્યાય ઉપર વજન નથી લેવું અમારે. ભલે મર્યાદામાં પરિણામ થાય તો પણ એ મર્યાદા જ્ઞાન કરવાનો વિષય છે, જોર દેવાનો વિષય નથી. આ વહેંચણી આવડવી જોઈએ. આ અધ્યાત્મનો વિષય છે કે જાણવાનો વિષય કેટલો અને જોર દેવાનો વિષય કેટલો. કેમ કે પર્યાય ક્રમબદ્ધ છે, એ સિદ્ધાંત છે. ક્રમબદ્ધ પર્યાય જોર દેવાનો વિષય નથી. હું જ્ઞાયક છું એ જોર દેવાનો વિષય છે. અને હું જ્ઞાયક છું એમ જ્ઞાયક પણ એ રહેતા પર્યાયક્રમ બધ છે એવું જ્ઞાન થાય છે, જાણવાનો વિષય છે, દુઃખ દેવાનો નહીં. આમ છે પર્યાયની ક્રમબદ્ધતા એ પર્યાય વિષય એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે પર્યાયનો, પણ અધ્યાત્મમાં એનું સ્થાન જરાય જોર દેવાનું નથી. આ સાથે સાથે અત્યારે જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અધ્યાત્મ શાસ્ત્ર કે સિદ્ધાંત શાસ્ત્ર વાંચનાર કે ઉદ્દેશના શાસ્ત્ર વાંચનારને ગોથું ખાવાની જગ્યા પૂરેપૂરી છે. સત્પુરુષ ને વચ્ચે રાખ્યા છે, સત્પુરુષ હોય તો એને ગોઠું ન ખાવા દે, એને બચાવી દે. શ્રીમદજીએ તો બહુ સહેલી શૈલી કરી, સત્પુરુષના આશ્રય તમે જે પર્યાયનું અહંપણ છે એ જ નહીં પ્રગટ થાય. કેમ સત્પુરુષની માનતામાં તું બેઠો છો, એની માનતા તને ભાસે છે, એની માનતા ભાસે છે તો તારી પર્યાયની માનતા તને નહીં ભાસે. તું બચી જઈશ, હજુ પર્યાય દ્રષ્ટિમાંથી બચવાનું તને આ મુખ્ય સાધન મળી જશે સત્પુરુષનું. એવું આ બહુ મોટી વાત છે. બે રીતે ફાયદો હતો, એક તો પર્યાયમાં અહંપણું છે જે ન થવાનું કારણ છે, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય માના આદિક શત્રુમાં, એ તો એ કારણ છે. બીજું ક્યાંક તારી નાની મોટી ભૂલ થશે તો એ આમની જેમ છે, આમની ભૂલ કરવાની, આ ભૂલ આમ નહીં કરવાની, આ ભૂલ આમ નહીં કરવાની, એ બે ફાયદા છે. એ બહુ સુગમ રસ્તો બતાવી દીધા. એવી વાતો આવશે વારંવારમાં, પ્રેશરના બોલમાં છે એવી વાતો આવશે. 64 તીવ્ર પ્યાસ લગની ચાહીએ, પ્યાસ લગે તો જૈસે કે છે બુજાને કા પ્રયત્ન કીએ બિના, સીધી વાત છે. તેને ત્રસ લાગી હોય એને કે નાખ્યા ખાતું ક્યાંથી ખાવાનો હતો, ત્રસે મર્યો જાઉં છો એમાં ગાંઠિયા કેવી રીતે ખાવ, પાણીનો શોષ એટલો છે એમાં ચણાના રૂપની ચીજ કેવું જમ થાય જણા તો પાણી ચીસી જાય છે. ચણાના મારી પરમાણુ છે એ પાણીને શોષવાનું બહુ મોટું કામ કરે છે. અમારે અનાજનો વેપાર હતો એક જમાનામાં દાણા પીઠમાં, તો વૈશાખ જેઠ મહિનો ગયો પેલા ચણાની ખરીદી કરી લેવાની, અને અષાઢ મહિનામાં જેઠ અષાઢમાં પહેલા આમ જો 2-5 દિવસથી સારું પાણી પડી જાય ને ભાવ વિનાયી હોય ને તો 1 × 5-6 વજન વધે પાણી. પાંચ શેર થાય 5 શેર 6 શેર 7 શેર 8 શેર 9 શેર 10 શેર 5 શેર 10 શેર 1 શેર ગુણ વધી જાય, વજન જ વધી જાય, પડી પડી બીજું કઈ નહીં. ભાવનો વધારે ને તો વજન વધારાના પૈસા મળે, કાંટા ઉપર તો જે જોખાયના પૈસા પાણીના પૈસા આવે રૂઢો ચો હતો, ચોરી કરે ગમે એટલું મારીને એને માર ના વાગે, રીઢો થઈ ગયેલો માર ખાઈ ખાઈ ને રીઢો થઈ ગયો, ગમે એટલું એ લોકો મને માર મારે, બીજો માર ના મારે, બીજા માણસ ભાગ્યા ભાગ્યા એને અટકાવવા મંજૂરી તો કોઈ રીતે માને જ નહીં. પોલીસ નો ઓફિસર હતો, બહુ બુદ્ધિશાળી હતો, એને શું કહેવા શરીરના દ્રષ્ટિથી નહીં માની જાય, માનસિક દ્રષ્ટિ માની જાય. એને પેલા ભૂખ્યો રાખે બે દિવસ, જેમ ખાવા જ ન દીધું, પછી ગરમા ગરમ ભુજિયા ખવડાવ્યા. હું તો તૂટી પડે, ગરમ ગરમ ફૂલ ભજીયા હોય ખૂબ ખાધા, તારે ખાવા એટલે ખાય ગયા. પાણી ગયો, ભાઈ સાફ પાણી આપો, માની પછી પાણી આપો, પાણી નથી આપો. કિસાન ના કરી શકે, માર સહન કરી શકે, પાણી ની તરસ નો સહન કરી શકે. બધું કબૂલ લઈ લીધું, બધું પાણી લઈ દ્રષ્ટાંત આપે છે. એ તરસ ને કૃષ્ણ સ્થાનમાં આપે છે, ઉપમામાં. જો તીવ્ર તરસ લાગે કોઈ પણ ભોગે એ તરસ બુજાવે છે. બેન શ્રી વચનામૃતમાં એ વાત એવી રીતે લીધી છે કે ધૂમ ધકતા તડકાની અંદર એવી તરસ લાગી હોય કે પાણીના એક ટીપા માટે વલખા મારતો હોય, એવી રીતે સ્વરૂપની શોધમાં નીકળેલો હોય, એ સ્થિતિમાં એ નિર્ણય કરે છે. સ્વરૂપ નિર્ણયમાં એવો બોલ લીધો, પાણીના એક બિંદુ માટે આતુર હોય, એને શોધતો હોય, એવી રીતે સ્વરૂપની શોધ કરતો હોય, એને જિજ્ઞાસામાં સ્વરૂપ શોધ થાય છે અને એને સ્વરૂપમાં નિર્ણય થાય છે. એ બતાવે છે એક વસ્તુ સ્થિતિ છે. કેમ કે જગતને સર્વોત્કૃષ્ટ ચીજ લેવા નીકળે છે એવો પ્રકાર ન મળે તો એને જેમ કૃષા વધતી જાય વધતી જાય એમ જિજ્ઞાસા તીવ્ર થતી જાય, એટલી તીવ્ર થતી જાય કે સહન શક્તિની બહાર વયો જાય એટલી તીવ્ર થતી જાય. પછી તો કુદરત એની સાથે બંધાયેલી છે, એને સત્પુરુષનો ભેદ થાય થાય ને થાય. કાં તો એને ત્યાં સત્પુરુષ આવે ચડે અને ત્યાં તો એને ખબર પડે કે અહીંયા હોવા જોઈએ, સન્માન લાગી જાય ને ત્યાં દોડીને પહોંચી જાય. પછી ગમે એટલું દૂર હોય ને ગમે તેવી વિડંબણા હોય ગણકારે જિજ્ઞાસાનો વિષય એવી હદે પહોંચે ત્યારે હૃદયના પંચેન્દ્રિયના વિષયોના રસ સહેજે ટીકા પડે એ કહેવાની જરૂર નથી. અને વિભાર જ્યાં ટીકો પડ્યો ત્યાં દર્શન હો પણ સ્વરૂપ જિજ્ઞાસા છે એટલે દર્શન હો મંદ પડે. આ ઓટોમેટિક જે મોટો પ્રતિબંધ દર્શન હોનો છે એ હટે છે. અહીંયા વગર જિજ્ઞાસાએ બધી વાત મળી જાય છે તો પણ સ્વરૂપ નિર્ણય નથી થતો એનું કારણ દર્શન હોવાનો પ્રતિબંધ છે. વાત તો બધી સમજવા મળી, ચોખ્ખી ચોખ્ખી સમજવા મળી. અને ઉઘાડનો એટલો પણ સાથે સાથે સધિયારો છે કે નથી સમજાતો એમ નથી બનતું, સમજાઈ જાય છે. દર્શન મનથી આવી ના સ્વરૂપ નિર્ણય ન આવે અને એ દર્શન મંદ થવાનો એક જ ઉપાય સ્વરૂપ જિજ્ઞાસ. એટલે તો છઠ્ઠી કથા પહેલા એ વાત લીધી છે કે કેવો આત્મા છે જે જાણવો જરૂર ન છે એમ કરીને પ્રમત્વનો પ્રમત્વ એમ વાત લીધી છે. અમૃતચંદ્ર આચાર્યદેવે પ્રશ્ન મૂક્યો છે કે આત્મા કેવો, એ આત્મા કહેવા માંગે છો કે હું એકત્વ વિભક્ત આત્માને કહીશ પાંચમી ગાથામાં, તો એ આત્મા કેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. એ પ્રશ્ન કઈ સામાન મામૂલી પ્રશ્ન લાગે એ તો ઘણી વાર વાંચ્યો હોય છે, પણ એ પ્રશ્નમાં જિજ્ઞાસા વાળાને ઉભો રાખ્યો છે કે જેને જિજ્ઞાસા છે એને ઉત્તર આપ્યો છે આચાર્ય મહારાજે. વગર જિજ્ઞાસા વાળા ને આત્મા નથી સંભળાયો એમ કે, અને એ આત્મા સમજો એ પ્રશ્ન જિજ્ઞાસા નો સંકેત છે. એટલે સૂક્ષ્મમાં જેમ જાણવાનો ગુણ છે તેમ પરલક્ષી સૂક્ષ્મ અયથાર્થ ભાવે હોય તો જિજ્ઞાસાને મારી નાખવાનો અવગુણ પણ છે. એનામાં સૂક્ષ્મમાં જેમ સમજવાનો ગુણ છે તે જ સૂક્ષ્મમાં જિજ્ઞાસાને ખલાસ કરવાનો પણ અવગુણ છે. સાંભળી લઈએ, વાંચી લઈએ, સમજી લઈએ, પછી એને એમ જ ક્યાં કરે, આ તો મને ખબર છે, આ તો હું જાણું છું, આ તો મારે સમજાયેલું છે, મને તો આ સમજાવી ગયું છે, ન સમજાય એના માટે આ વાત ચાલે છે, મને તો સમજાણી છે, એ જ જિજ્ઞાસા સાંભળી ગઈ. સમજાય એના માટે આ વાત ચાલે છે, મને તો સમજાણી છે, એ જે જિજ્ઞાસા મરી ગઈ એને આત્મ પ્રાપ્તિની પરિસ્થિતિ ખલાસ થઈ, રસ્તો બંધ થઈ ગયો. રસ્તો બંધ કર્યો, દરવાજો બંધ કર્યો, તાળું મારે ને ચાવી થઈ નાખી, મારે માં નાખી દીધું. અનુભવ કે લીએ વિચાર મનન ઘૂંટણ મેં રહેના ચાહીએ. આત્માનો અનુભવ કરવા માટે આત્માનો વિચાર કરીએ, આત્માનું મનન કરીએ, આત્માનું ઘૂંટણ કરીએ, ઘૂંટીએ એને એ વાતના વિષયને, એ બરાબર છે કે? ઉત્તર જો, એમને ઉત્તર આપવાની શૈલી, કેમ કે અનુભવ પર્યાયમાં થવાનો, વિચાર પર્યાયમાં ચાલવાનો, મનન પર્યાયમાં ચાલવાનું, ઘૂંટણ પર્યાયમાં ચાલવાનું. ઉત્તર કહે છે, પર્યાય મેં બેઠ કર, ઘૂંટણ મનન કરને મેં પર્યાય મેં ઠીકપણા રહેતા હે. શું થાય છે બોલ? કે પર્યાયમાં હું પણ રાખીને પર્યાયમાં બેઠ કરે, એનો અર્થ કર્યો છે કૌંસની અંદર. કે પર્યાયમાં બેસીને એનો અર્થ એ છે કે પર્યાયમાં હું પણ રાખ્યું છે, હું પર્યાય, હું આત્માનું, મારે આત્માનો અનુભવ કરવો છે, મારે એટલે પર્યાયને આત્માનો અનુભવ કરવો છે એટલે બીજાનો અનુભવ કરવો છે. આમ જાણે અજાણે આત્મામાં સ્વપણું કરવાને બદલે પરપણું કરી બેસે છે. હવે બાનો અનુભવનું છે અને અનુભવ થતો નથી, એને મૂંઝવણ થાય છે. થાય એટલા માટે કે મારાપણું જ્યાં કરવું છે ત્યાં પરપણું કરી બેઠો છે અને અનુભવ કરવા માટે આતુર થાય છે. મારે આત્માનો અનુભવ કરવો છે, મારે આત્માનો અનુભવ કરવો છે, ભાઈ એમ અનુભવ ન થાય. એ થોડી ભૂલ નથી પણ પૂરી ભૂલ છે. મારે એટલે અનુભવ કરવો છે, મારે પર્યાયમાં એટલે મારે અનુભવ કરવો છે, આત્માનો અનુભવ કરવો છે એટલે જાણે પરનો અનુભવ કરવો છે, આ થોડી ભૂલ નથી એમ કે છે. આત્મામાં હું પણ કરવું એ સંબંધીની પૂરી ભૂલ છે, પર્યાયમાં હું પણ કરવું અને જેની આ ઉલટી ભૂલ છે. આ મિથ્યાત્મની ભૂલ પૂરેપૂરી છે. આ તો દ્રવ દ્રષ્ટિ પ્રકાશ ની વિશેષતા છે. આ શાસ્ત્ર ની વિશેષતા હોય તો આ છે. અનુભવ કરવો છે, મારે અનુભવ કરવો છે, મારે આત્માનો અનુભવ કરવો છે, એમાં ખોટું શું છે? પણ તો હોય 100% નું ખોટું છે કે શું? કે હું પણ તે પર્યાયમાં જે સ્થાપી રાખ્યું છે એ તો એમને પકડ રાખે છે. હું પણ આત્મામાં લાવતા અનુભવ પર્યાયમાં થતો, પણ હું પણ તો આત્મામાં કરતો નથી. એટલે એનું ઘૂંટણ મનન એ બધું થશે તો પણ પર્યાયમાં એ થાય છે એનો સંતોષ આવ્યા વગર નહીં રહે. પર્યાય આશ્રિત સંતોષ શું કરવા થાય છે? પર્યાયમાં હું પણ આનો એક પ્રકાર છે, સંતોષ છે. પર્યાયમાં હું પણ એ મિથ્યાત્વ છે, અને એમાં રટણ મનન ચિંતન થતા જે સંતોષ થાય એ મિથ્યાત્વની તીવ્રતાનો પ્રકાર છે. દર્શનભાવની વૃદ્ધિ થઈ શકે કેમ કે હું પણ હતું અને ચિંતન મનન કર્યું આત્માનું. દુકાને જઈને વેપાર થોડો કર્યો છે ને, અમે તો આત્માનું ચિંતન કર્યું છે. બજારમાં જઈને વેપારનું ઓફિસનું કામ ક્યાં અમે કર્યું છે? અમે તો ઘરે જઈને આત્માનું ચિંતન કર્યું છે. દર્શન મો વધાર્યો. શું કર્યું? આત્માનું ચિંતન કરે અને દર્શન મો વધે તો કે સંતોષ પકડે તો અવશ્ય વધે. અસંતોષ થવો જોઈએ તેના સ્થાનમાં સંતોષ થયો તે મોટી વિપરીતતા છે. કે ચિંતન મનન કર્યું છતાં અનુભવ કેમ ન થયો, એનો અસંતોષ કેમ ન આવ્યો? વેપાર કરે અને નફો ન થાય તો અસંતોષ થાય. અહીંયા પરિણામનો વેપાર કરે ને આત્મલાભ ન થાય તો સંતોષ કરે છે. ઉલટું નથી, ચોખ્ખું ઉલટું છે. આ તો શેઠ નોકરી રાખે, કામ કરાવે અને પગાર ન આપે છે. હવે તને નોકરી રાખો તો આવરો, આ કામ તારે કરવાનો. પેલો કામે લાગી ગયો, પગાર 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 કેવો છે? પછી પિત્તો જાય કે બીજું કઈ થાય? તમારે યારે નક્કી કર્યું છે, તમે મને ન કહ્યું આટલું કામ કરે, મને હવે પગાર આપવાની ના પાડો છો. કેટલો અસંતોષ થાય, ગુસ્સો શેનો આવે છે? અસંતોષ નો આવે છે. અને આયા રોજ વાંચન, રોજ સ્વાધ્યાય, રોજ ચિંતન મનન કરે અને નફો ન થાય તો સંતોષ, તોય સંતોષ કરે. આટલું તો કરીએ છીએ ને, આટલું તો કરીએ છીએ ને, રોજ મંદિર આવીને સ્વાધ્યાય તો કરીએ છીએ ને, ચિંતન મનન તો કરીએ છીએ ને, અસંતોષ થવો જોઈએ અને સંતોષ કરે છે. આનું નામ અજ્ઞાન, અજ્ઞાનાનું નામ જ્ઞાન ના બદલે અજ્ઞાનાનું નામ. લાભ થતો નથી ને રાજી થાય છે, લાભ થતો નથી ને રાજી થાય છે,
નુકસાન થાય છે.
હા, નુકસાન થાય છે ને રાજી થાય છે, એ જ્ઞાન છે. સંતોષ થાય છે એટલે દર્શનમાં તીવ્ર થાય છે, મિથ્યા શ્રદ્ધા વધી જાય છે, એનું નુકસાન થાય છે મોટું, અને પાછો રાજી થાય છે. અને અજ્ઞાન નથી તો શું છે? આમ છે. થવું જોઈએ પણ કઈ રીતે, સંતોષ કરીને કે અસંતોષ કરીને? આ સવાલ છે. શું વચનામૃતમાં બેન છે શું કીધું? મુનિ હોય તો એને અસંતોષ થાય છે કે ધીમી ધારે અમૃત પીવાય છે. ધીમે ધારે અસંતોષ થાય છે. એનો હક છે પૂરી ધારે અમૃત પીવાનો, ધીમે ધારે અસંતોષ થાય છે. કોઈ પણ દશામાં મુનિ દશા સુધી સંતોષ માનવાની વાત નથી. મોક્ષ તમે સંતોષ માની લીધો છો? એમ કે છે. હું મિથ્યા દ્રષ્ટિએ નથી અને સમ્યક દ્રષ્ટિએ નથી એમ સમજવાનું છે. ચોથા ગુણ સ્થાન વાળો નથી અને ચૌદમા ગુણ સ્થાન વાળો નથી એમ વાત છે. એક ગુણ સ્થાન વાળાનું નથી, બધા ગુણ સ્થાન થી પાર ક્યાં જવાનું છે આમ છે. એ જાણવાનો વિષય છે, ભજન દેવાનો નહીં. અવસ્થામાં મિથ્યાત્વ છે અને સમ્યત્વ નથી એ જાણવાનો વિષય છે. અથવા સમ્યક્ત્વ થાય અને મુનિપણું નથી એ પણ જાણવાનો વિષય છે. મુનિપણું આવે અને તેવું જ્ઞાન નથી એ જાણવાનો વિષય છે, ભજન દેવાનો નથી. જો સમ્યક્ત્વ પોતે અને મુનિપણું પોતે પણ વજન દેવાનો વિષય નથી તો મિથ્યા દ્રષ્ટિ પણ વજન દેવાનો વિષય છે
નહીં.
જો સમ્યક દ્રષ્ટિપણું એ પણ જો વજન દેવાનો વિષય નથી અને આનંદ પ્રગટ થાય એ પણ વજન દેવાનો વિષય નથી, અપૂર્વ આનંદો, અને મુનિ દશાનું ચારિત્ર એવું જો પુરુષાર્થ પ્રગટે કે અંતર મુહૂર્તમાં અંદર લીન થઈ જાય એવો પુરુષાર્થ પ્રગટે તો પણ એ વજન દેવાનો વિષય નથી તો પછી મિથ્યા દ્રષ્ટિ પણ વજન દેવાનો વિષય છે. કે આવી આવી પર્યાયો મહિમાવંત પર્યાયો જો વજન દેવાનો વિષય નથી તો જે અવગુણની ને મોટા અવગુણની પરિવાર છે એનું ક્યાં વજન તો લઈ આવ્યો એમ કે છે. વજન તો ઉઠી જવું જોઈએ ને, ત્યાં વજન દેતા સંતુલન રહીએ. આ એક ટેકનિકલ સબ્જેક્ટ છે એકદમ. આની ખૂબી છે, જે ખૂબી છે એ માર્ગમાં આની ખૂબી છે અને એ ખૂબીના વિષયમાં ઘણી વાતો એમણે કરી છે. વધારેમાં વધારે આખા ગ્રંથની વિશેષતા હોય તો આ ગ્રંથની આ જગ્યાએ છે એવી ઘણી વાતો એમણે કરી છે. કે જો તારું વજન આ રીતે ભૂલથી પર્યાય ઉપર જાય છે, અહીંયા આ રીતે ભૂલથી જાય છે, અનુભવના બાને, વિચારના બાને, મનનના બાને, ભૂતણના બાને, એના ઉપરથી તો ઓલો આર્ટિકલ લખ્યો છે પર્યાયના એકત્વનો, તત્વાનુશીલનમાં પર્યાય એકત્વનો આર્ટિકલ એના ઉપરથી લખેલો છે. ત્યાં વજન કેવી રીતે ખોટી રીતે જાય છે, વિવેકના બાને, પુરુષાર્થના બાને, શ્રદ્ધાના બાને, જ્ઞાનના બાને, રુચિના બાને, જિજ્ઞાસાના બાને, રટણના બાને, કોઈ પણ પર્યાયના બાને, પૂર્ણતાના લક્ષ્યના બાને, એવો ઠીક બધું આવી જાય છે. બેઠીને છે એટલે દ્રવ્યમાં અસ્તિત્વ સ્થાપિત કરીને છે. ઘૂંટણ મનન સહજ હોતા હે, અરે અનુભવ પણ સહજ થાય છે. મૂટણ મનન તો સ્વવિકલ્પ દશામાં સહજ આત્માનું જ ચાલશે, અનુભવ પણ આત્માનો થશે તો પણ ઘૂંટણ આદિ ને જોડ નહી, સહેજ હોતા હૈ, જોર તો ઇધર કા રહેતા હૈ, અંતર તત્વ ઉપર જોર, સ્વરૂપ ઉપર જોર રહે છે, દ્રવ્ય ઉપર જોર રહે છે. પર્યાય મેં બેઠકર ઘૂંટણ આદિ કર્મે છે અંદર મેં આ થશે, આ મોટો પ્રતિબંધ છે. જોર જીવ પર્યાય ઉપર પ્રવેશ નહીં થાય, અંતર્મુખપણામાં પ્રવેશ નહીં. બહુ સારો વિષય છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, જય હો, જય હો.